આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને આપણું સ્વાગત છે. આજે આપણે સાહિત્યની એક એમ કે બહુ જ રસપ્રદ દુનિયામાં ઊંડા ઉતરીશું. શરીફા વીજળીવાળાના એક સરસ વિશ્લેષણના આધારે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ કથા સાહિત્ય એટલે કે ફિક્શન, એમાં સત્યનો અર્થ શું હોય છે અને લેખકો કેવી રીતે આપણી આજુબાજુ જે બને છે, જે અનુભવો છે, એને લઈને કંઈક અલગ જ રૂપ કેવી રીતે આપે છે.
હા, આ ખરેખર બહુ જ મહત્વનો મુદ્દો છે સાહિત્ય સમજવા માટે.
બરાબર, તો આપણે એમના લેખ કથા સાહિત્યનું સત્ય અને સામગ્રીનું રૂપાંતરણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે વાર્તાનું સત્ય અને આપણું આ વાસ્તવિક જીવનનું સત્ય, આ બેમાં શું ફરક છે. અને પેલું જે રૂપાંતરણ શબ્દ છે એટલે કે બદલાવ લાવવાની વાત, એ વાર્તા કહેવામાં આટલું બધું મહત્વનું કેમ છે. ચલો આને જરા ખોલીએ, સમજીએ. તો સૌથી પહેલો વિચાર અને કદાચ મોટો પણ એ છે કે વાર્તાનું સત્ય એ જરૂરી નથી કે બહારની દુનિયાની હકીકતો સાથે બરાબર મેળ ખાય.
હા, બિલકુલ.
લેખમાં એને સંદર્ભગત સત્ય કહ્યું છે, મતલબ જે હકીકત સાથે સરખાવી શકાય એવું સત્ય. પણ વાર્તા માટે એ હંમેશા જરૂરી નથી હોતું. તો પછી વાર્તામાં કેવું સત્ય હોય છે, એ સાચી કેમ લાગે છે આપણને?
આ બહુ સરસ પ્રશ્ન છે અને અહીં જ લેખ સંવાદિતાના સત્ય પર ભાર મૂકે છે, એટલે કે ટ્રુથ ઓફ કોહેરન્સ.
સંવાદિતાનું સત્ય એટલે?
એટલે કે સત્ય વાર્તાની પોતાની અંદર જ રહેલું છે. એ બહારની દુનિયા સાથે મેળ ખાય છે કે નહીં એ ગૌણ છે. મુખ્ય વાત એ છે કે વાર્તા પોતાની રીતે સુસંગત છે કે નહીં.
અચ્છા.
લેખ મુજબ આ ત્રણ બાબતો પર ટકેલું છે. એક તો પાત્રો અને એમનું વર્તન, એ સુસંગત છે, આપણને સ્વીકાર્ય લાગે છે. બીજું, પાત્રો જે કંઈ કરે છે એની પાછળના કારણો, એમના હેતુઓ, એ વિશ્વાસપાત્ર લાગે છે, એમ જ કંઈ પણ નથી કરી રહ્યા ને.
બરાબર.
અને ત્રીજું, આખી વાર્તાનો જે એકંદર અર્થ નીકળે છે, જે ભાવ બને છે, તે આપણને ગળે ઉતરે છે.
એટલે તમે એમ કહો છો કે વાર્તાની પોતાની એક દુનિયા, પોતાના નિયમો હોય છે, એટલે જ્યાં સુધી એ બધું અંદર અંદર તાર્કિક લાગે ત્યાં સુધી વાર્તા સાચી લાગે.
બરાબર. ભલે ને પછી એમાં એવી વસ્તુઓ હોય જે ખરેખર બહારની દુનિયામાં શક્ય જ ન હોય.
હા, એટલે એક જાતનો વિશ્વાસપાત્ર ભ્રમ ઊભો કરવાની વાત છે, જેને સત્યાભાસ કહી શકાય.
બરાબર, એ જ શબ્દ છે સત્યાભાસ, સત્ય જેવો આભાસ. લેખ સમજાવે છે કે પાત્રો અને તેમના કામો એકબીજાને અસર કરે છે, એકબીજાને ઘડે છે. અને આ રીતે વાર્તાનો જે મૂળ વિચાર છે, જે થીમ છે, એ વ્યક્ત થાય છે. ઘણીવાર એ સીધે સીધું નથી કહેવાતું.
હા, એ તો અનુભવ્યું છે.
એ પાત્રોના વર્તન અને ઘટનાઓમાંથી જ આપણને સમજાય છે. આ જે આંતરિક તાલમેલ છે ને, એ જ વાર્તાનું પોતાનું સત્ય બનાવે છે. ક્લિન્થ બ્રુક્સ જેવા વિવેચકો આ આંતરિક સંવાદિતા પર બહુ ભાર મૂકે છે.
પણ શું એનો મતલબ એ થયો કે વાર્તાનો બહારની દુનિયા સાથે કોઈ લેવા દેવા જ નથી? મને યાદ છે ત્યાં લેખમાં રોબર્ટ શોલ્ઝનો પણ ઉલ્લેખ હતો.
હા, હતો.
એમનું કહેવું હતું કે અર્થ ખાલી વાર્તાની અંદરથી જ નહીં, પણ વાર્તા અને વાસ્તવિક જગત વચ્ચેના સંબંધમાંથી પણ આવે છે.
હા, એ પણ એટલું જ મહત્વનું છે. શોલ્ઝ માને છે કે આ બંને સત્ય, વાર્તાનું આંતરિક સત્ય અને બહારની દુનિયાનું સત્ય, એ બંને વચ્ચેની જે આપલે છે એમાંથી અર્થ બને છે.
એટલે
કે વાર્તા પોતાની દુનિયા તો બનાવે જ છે, પણ આપણે એને સમજીએ છીએ કઈ રીતે? આપણા વાસ્તવિક જીવનના અનુભવોના આધારે જ ને.
હા, બરાબર.
અને પેલું એરિસ્ટોટલનું ઉદાહરણ પણ યાદ કરો, લેખમાં છે ને, લીલો ઘોડાનું.
હા, લીલો ઘોડો.
ઇતિહાસમાં ક્યાંય લીલો ઘોડો નથી, પણ જો કલાકાર એટલે કે લેખક એને વાર્તામાં એવી રીતે રજૂ કરે કે એ વાર્તાના પોતાના તર્ક પ્રમાણે બરાબર બેસી જાય, તો એ વાર્તા પૂરતું સત્ય બની જાય છે.
અચ્છા.
શક્ય એવી અસંભવિતતા.
બરાબર.
એને એરિસ્ટોટલ કહે છે પ્રોબેબલ ઇમ્પોસિબિલિટી, શક્ય લાગતી અશક્યતા.
આ તો ખરેખર રસપ્રદ છે. તો જો વાર્તા પોતાની રીતે સત્ય રચી શકે છે, તો પછી એ હકીકતોનો ઉપયોગ કેવી રીતે કરે છે? કારણ કે લેખ એમ પણ કહે છે કે કથા સાહિત્ય અને હકીકત એ સાવ વિરોધી નથી, એકબીજાના પૂરક છે, એ માત્ર મેક બિલીવ નથી. તો આ સંબંધ કેવો છે?
અહીં ફરીથી ક્લિન્થ બ્રુક્સનો વિચાર કામ આવે છે. એ કહે છે કે ફિક્શન હકીકતોનો ઉપયોગ તો કરે જ છે, વાસ્તવિક જીવનના અનુભવો, ઘટનાઓ, નાની નાની વિગતો બધું લે છે, પણ એ પોતાની શરતે લે છે, પોતાની જરૂરિયાત મુજબ. લેખમાં જેને સામગ્રીના રૂપાંતરણનો નિયમ કહ્યો છે એને અનુસરીને.
સામગ્રીનું રૂપાંતરણ એટલે કે એને બદલી નાખે છે.
હા, કાચી સામગ્રી લે છે અને એને ઓગાળે છે, બદલે છે, નવો ઘાટ આપે છે. એ ફક્ત એ અર્થમાં મેક બિલીવ કહેવાય કે એ એવો દાવો નથી કરતું કે એના પાત્રો કે ઘટનાઓ ઇતિહાસમાં ખરેખર હતા.
જેમ કે જીવનચરિત્ર કે ઇતિહાસ દાવો કરે છે એમ.
બરાબર. સાહિત્યમાં એ જ સામગ્રી, લેખકની કલ્પના એની દ્રષ્ટિમાંથી પસાર થાય છે અને કંઈક નવું, કંઈક અનોખું બની જાય છે.
એટલે લેખક ખાલી શું થયું એ નથી કહેતો, પણ શું થઈ શક્યું હોત અથવા શું થઈ શકે એની વાત કરે છે.
હા, એ વાસ્તવિકતાની કોપી નથી કરતો, પણ એમાંથી કંઈક નવું બનાવે છે. અને પેલી લેસિંગની વાત પણ અહીં બંધ બેસે છે.
હા, શું કહ્યું હતું એમણે?
એમણે કહ્યું કે સર્જક ઘણીવાર વાસ્તવિકતા કરતાં પણ વધારે તાર્કિક અને સુસંગત દુનિયા બનાવે છે. જાણે વાસ્તવિકતાની જે અસ્તવ્યસ્તતા છે ને,
હા,
એને વ્યવસ્થિત કરીને એક ઉચ્ચ પ્રકારનું સત્ય, એટલે કે કલાત્મક સત્ય, ઊભું કરવાનો પ્રયત્ન કરે છે.
એટલે ઘટનાઓને એવી રીતે ગોઠવે કે એક પછી એક બરાબર લાગે.
હા, એક ઘટનામાંથી બીજી જાણે અનિવાર્યપણે જન્મતી હોય એવું લાગે. પાત્રો જીવું વ્યક્તિત્વ ધરાવતા હોય એને અનુરૂપ જ લાગણીઓ અનુભવે અને વ્યક્ત કરે, અને આ લાગણીઓ પણ સ્વાભાવિક ક્રમમાં વિકસે.
અને આ જ પેલું રૂપાંતરણ છે.
બરાબર. આ આખી પ્રક્રિયા જ રૂપાંતરણ છે, અને એ જ કથા સાહિત્યના કેન્દ્રમાં છે. લેખક કોઈ સાવ સામાન્ય અનુભવ લે. ધારો કે લેખમાં ઉદાહરણ છે, લોટરી લાગે તો શું કરું એવા દીવા સ્વપ્નો.
હા, એ તો સાવ સામાન્ય વાત છે.
એકદમ. પણ સર્જક એ સ્થૂળ વાસ્તવિકતાને કળાકૃતિમાં કેવી રીતે બદલે છે એ મહત્વનું છે.
તો આ સમજવા માટે ચેખોવની લોટરી વાર્તાનું ઉદાહરણ લેખમાં આપ્યું છે, એના પર વાત કરીએ. એ કેવી રીતે રૂપાંતરણ સમજાવે છે?
હા, એ બહુ સરસ ઉદાહરણ છે. લેખક કહે છે કે ચેખોવ આ સામાન્ય અનુભવ, લોટરી જીતવાના સપના લે છે, પણ એને ખાલી દિવા સ્વપ્ન તરીકે નથી બતાવતા.
તો શું કરે છે?
એ એને માનવીય સંબંધોમાં જે છુપાયેલો અસંતોષ છે, જે અવિશ્વાસ છે, એની ઊંડી તપાસમાં ફેરવી નાખે છે.
ઓહ,
વાર્તામાં પતિ પત્ની હજુ જીત્યા નથી, ખાલી નંબર મળવાની શક્યતા ઊભી થઈ છે, પણ એ વિચાર માત્રથી જ એમના મનમાં એકબીજા માટે કેવા કેવા ભાવો જાગે છે.
હા,
એમના સંબંધોમાં કેવું તણાવ આવે છે, એમનો જે અંદરનો અસંતોષ છે એ બહાર આવી જાય છે.
એટલે જે અસર એ વાર્તા વાંચીને થાય છે એ ખાલી લોટરી લાગવાના વિચારથી નથી થતી.
ના, બિલકુલ નહીં. કેમ? કારણ કે ચેખવે એ સામાન્ય વિચારનું રૂપાંતરણ કર્યું છે, એને એક ઊંડાણ આપ્યું છે.
સમજાયું. એટલે સર્જક વાસ્તવિકતા લે છે, પણ એમાં ફેરફાર કરે છે, કંઈક ઉમેરે, કંઈક કાઢી નાખે, પાત્રોને ખાસ રીતે ઘડે અને એક નવી જ અર્થવાળી રચના બનાવે છે.
બરાબર. લેખમાં હર્ષદ ત્રિવેદીનું એક વાક્ય ટાંક્યું છે, એ પણ આ જ વાત કહે છે કે સર્જકનો હેતુ ખાલી માહિતી આપવાનો નથી,
પણ
કોઈક અમૂર્ત સત્યને, કોઈક ભાવને એક મૂર્ત અને અનોખી રૂપરચના દ્વારા સિદ્ધ કરવાનો છે.
બરાબર. અને આ જ વાત આપણને રૂપાંતરણના સફળ અને નિષ્ફળ પ્રયાસો તરફ લઈ જાય છે ને.
હા, ઘણા લેખકો પોતે કહે છે કે અમને વાર્તાનો આઈડિયા અહીંથી મળ્યો, પેલી ઘટના જોઈ, કોઈને મળ્યા, કંઈક વાંચ્યું.
હા, લેખમાં ધૂમકેતુ, દ્વિરેફ, પેટલીકર જેવા નામો છે.
હા, પણ લેખક શરીફા વીજળીવાળા બહુ સ્પષ્ટ કહે છે કે એ તો ખાલી શરૂઆત છે, એક બીજ છે, એક કાચી સામગ્રીનું એટલું મહત્વ નથી.
તો શેનું મહત્વ છે?
મહત્વ એ છે કે સર્જકે એનું કર્યું શું, એનું રૂપાંતરણ કેવું કર્યું, એમાં છે ખરી કળા.
તો ચાલો એ જ જોઈએ. લેખમાં કેટલાક ઉદાહરણો છે જ્યાં રૂપાંતરણ બરાબર નથી થયું અને કેટલાક જ્યાં સફળ થયું છે. આ ફરક શું બતાવે છે?
મૂળ સિદ્ધાંત તો એ જ છે, મહત્વ સામગ્રીનું નથી, સર્જકતા સામગ્રીના રૂપાંતરણમાં રહેલી છે.
હા,
જો લેખક કોઈ વાસ્તવિક ઘટના કે વિચાર લે પણ એને કલાત્મક રીતે બદલી ન શકે, એને નવો ઘાટ ન આપી શકે, તો એ કદાચ ખાલી એક રિપોર્ટ જેવું બની જાય.
નોંધ જેવું.
હા, નોંધ જેવું, કે ગદ્યનો ટુકડો બની જાય, પણ એક દમદાર વાર્તા ન બને.
તો નિષ્ફળ રૂપાંતરણનું કોઈ ઉદાહરણ લેખમાંથી?
લેખમાં ચુનીલાલ મડિયાની વાર્તા કાળી રાત કાળી ઓઢણી કાળી ચીસ નો ઉલ્લેખ છે. એની સામગ્રી એટલે કે રેલવે સ્ટેશન પર એકલી સ્ત્રી પર બળાત્કાર અને એનું મૃત્યુ. આ બહુ ગંભીર વાત છે.
હા, ખરેખર.
અને કદાચ કોઈ વાસ્તવિક ઘટના પર આધારિત પણ હોય, પણ લેખકનું વિશ્લેષણ એમ કહે છે કે અહીં એ સામગ્રી જાણે કાચી જ રહી ગઈ.
એટલે
કે એમાંથી વાર્તાનો જે પિંડ બંધાવવો જોઈએ, જે કલાત્મક ઘાટ આવવો જોઈએ, એ નથી આવ્યો. એટલે એ વાંચીને એમ લાગે કે કોઈ કિસ્સો કે અહેવાલ વાંચી રહ્યા છીએ, વાર્તા નહીં.
અચ્છા, બીજું કોઈ ઉદાહરણ?
હા, જેમ કે દ્રિરેફની બે મુલાકાતો. લેખક કહે છે કે એમાં આઝાદીની લડતના સમયની ઘટનાઓ લગભગ જીવી હતી તેવી જ મૂકી દીધી છે.
એટલે ત્યાં પણ રૂપાંતરણનો અભાવ.
હા, એવું લેખકનું માનવું છે કે જે સર્જનાત્મકતા જોઈએ સામગ્રીને બદલવા માટે, એ કદાચ ઓછી દેખાય છે. અને મુખ્ય પાત્ર દિવાલી પણ એક જીવતું પાત્ર બનવાને બદલે કોઈનું રેખાચિત્ર હોય એવું વધારે લાગે. એવી જ રીતે ધૂમકેતુની પણ અમુક વાર્તાઓ, જેમ કે પૃથ્વી અને સ્વર્ગ કે ભૈયા દાદા વિશે લેખક કહે છે કે તે જે સત્ય સ્થાપિત કરવા માગે છે એ વાર્તામાંથી જ સ્વાભાવિક રીતે નથી આવતું,
પણ જાણે લેખકે ઉપરથી ઠોકી બેસાડી હોય એવું લાગે.
હા, કંઈક એવું કે એ કૃતિમાંથી ઉપસ્તું નથી.
સમજાયું. આ તો થઈ નિષ્ફળતાની વાત. પણ જ્યાં રૂપાંતરણ સફળ થાય છે ત્યાં શું અલગ હોય છે? એના કેવા ઉદાહરણો છે?
એક બહુ જ સરસ ઉદાહરણ લેખમાં ઇવાન બુનિનની વાર્તા 100 રૂપિયાનું છે. વિષય થોડો સંવેદનશીલ છે, કોલ ગર્લનો.
હા,
લેખક કહે છે કે આવા વિષયનો ઉપયોગ સસ્તી લોકપ્રિયતા માટે, સનસનાટી ફેલાવવા માટે થઈ શકે, પણ બુનિને એવું નથી કર્યું.
શું કર્યું છે એમણે?
એમણે વાચકને ધીરે ધીરે વાર્તાના અંત તરફ લઈ ગયા છે, એક આઘાતજનક સત્ય તરફ તૈયાર કર્યા છે. અને પેલું છેલ્લું વાક્ય છે ને, 100 રૂપિયા સાહેબ,
હા,
એ આખી વાર્તાના અર્થને પલટી નાખે છે. પણ એ આંચકો બનાવટી નથી લાગતો, લાદેલો નથી લાગતો.
કેમ?
કારણ કે વાર્તાની જે માંડણી છે, જે વર્ણન છે, એ એટલું સંતુલિત છે કે આઘાત પણ વાચકને કંઈક ઊંડું સમજાવી જાય છે. આ જ હે સફળ રૂપાંતરણ, કાચી સામગ્રીમાંથી કળા બની.
વાહ, બીજું કોઈ સફળ ઉદાહરણ?
લેખમાં ઇવા ડેવની વાર્તા પ્રેયસીનો પણ ઉલ્લેખ છે. એનો વિષય પણ જાણીતો જ છે, ભારતીય યુવકો દ્વારા અમેરિકન છોકરીઓ સાથે થતી છેતરપિંડી.
હા, એવું સાંભળ્યું છે.
પણ લેખક નોંધે છે કે અહીં પેલી અમેરિકન યુવતીના પાત્રનું જે સમર્પણ બતાવ્યું છે, જે પ્રેમ બતાવ્યો છે, એ આ સામાન્ય વિષયને એક નવું જ પરિમાણ આપે છે, ઊંડાણ આપે છે.
એટલે એ પણ સફળ રૂપાંતરણ કહેવાય.
હા. અને જયંત ખત્રીની વાર્તા તેજ, ગતિ અને ધ્વનિ. ખત્રી સાહેબે પોતે કહ્યું હોય કે મને આઈડિયા ક્યાંથી મળ્યો, પણ લેખક કહે છે કે મહત્વનું એ નથી.
પણ શું છે?
મહત્વનું એ છે કે એ સામાન્ય બીજમાંથી એમણે કસ્તુર જેવું જટિલ, યાદ રહી જાય એવું પાત્ર કેવી રીતે બનાવ્યો, એ છે રૂપાંતરણની કમાલ.
તો આ બધા ઉદાહરણો પરથી એવું લાગે છે કે મૂળ સામગ્રી ગમે ત્યાંથી આવી હોય, કોઈ ઘટના, અનુભવ, વિચાર, ગમે તે, પણ વાર્તા સફળ થશે કે નહીં એનો આધાર એના કલાત્મક રૂપાંતરણ પર છે.
બરાબર.
અને આ જે રૂપાંતરિત થયેલું સત્ય છે એ ભલે પછી બહારની વાસ્તવિકતાથી જુદું હોય, પણ એ વાર્તામાંથી જ નીકળતું લાગવું જોઈએ, ખરું ને?
બનાવટી નહીં. એકદમ સાચી વાત. લેખનું હાર્દ, એનો નિચોડ આ જ છે. જ્યારે સામગ્રીનું સફળ રૂપાંતરણ થાય છે ત્યારે વાસ્તવિક દુનિયાનું સત્ય કદાચ બદલાઈ જાય, પણ વાર્તા પોતાનું એક આગવું આંતરિક સત્ય મેળવે છે. પણ શરત એ જ છે, લેખકના શબ્દોમાં જ કહીએ તો, આ પલટાયેલું સત્ય કૃતિમાંથી ઉત્ક્રાંત થતું હોવું જોઈએ. એ ઉપરથી નાખેલું, કૃત્રિમ કે અવિશ્વસનીય ન લાગવું જોઈએ.
એ વાર્તાના વણાટમાંથી જ આવવું જોઈએ.
બરાબર. એના તાણાવાણામાંથી જ વણાયેલું હોવું જોઈએ.
ખૂબ સરસ. મને લાગે છે કે આખી વાત હવે એકદમ સ્પષ્ટ થઈ ગઈ છે. તો આજની આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ જો ટૂંકમાં કહેવા હોય તો, પહેલું, કથા સાહિત્યનું સત્ય એ બહારની હકીકતો સાથેની ચોકસાઈ પર એટલું આધારિત નથી જેટલું વાર્તાની પોતાની આંતરિક સુસંગતતા પર છે, જેને આપણે સંવાદિતાનું સત્ય કહ્યું.
હા.
અને બીજું, લેખકની ખરી કળા પેલી કાચી સામગ્રી લઈને એને એક અર્થપૂર્ણ, અસરકારક અને અંદરથી સુસંગત એવા કલા જગતમાં રૂપાંતરિત કરવામાં છે.
બિલકુલ. અને આ સમજણ આપણને માત્ર સાહિત્ય વાંચવામાં જ મદદ નથી કરતી, ખરું ને?
હા, એના વિશે પણ વિચારવા જેવું છે.
હા, એટલે એક અંતિમ વિચાર મૂકી શકાય કે જો આપણે આ સમજીએ કે લેખકો કેવી રીતે વાસ્તવિકતાનું રૂપાંતરણ કરે છે, તો શું એનાથી ખાલી સાહિત્ય વાંચવાની રીત બદલાશે? કે પછી આપણે જે રીતે મીડિયામાં આવતા સમાચારો જોઈએ છીએ, ઇતિહાસ વાંચીએ છીએ, કે પછી રોજબરોજ લોકો જે વાતો કહે છે, એ બધું સમજવાની આપણી રીત પર પણ કોઈ અસર પડશે?
રસપ્રદ પ્રશ્ન છે.
અને છેલ્લે એ પણ વિચારવા જેવું કે ક્યારે કોઈ વાર્તા જે આપણને ખબર છે કે હકીકતમાં સાચી નથી, છતાં પણ આપણને એકદમ સાચી કેમ લાગે છે? શા માટે? એમાં શું હોય છે?
ખરેખર વિચારવા જેવું છે. ચાલો આ મુદ્દા પર આપણે સૌ વિચારીએ. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.